તારીખ 5/10/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 491-494 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 207
વેદજ્ઞાન તો પર્યાય આશ્રિત પ્રવૃત્તિ છે અને આશ્રય તો દ્રવ્યનો થવો જોઈએ અનુભવ થવામાં તો સ્વરૂપ લક્ષ્ય ભેદ જ્ઞાન થાય તો જ એ ભેદ જ્ઞાન અનુભવમાં પરિણમે તો લક્ષ તો નિશ્ચયથી આ વગર હોય નહીં પ્રશ્ન જ નથી નિશ્ચય પછી નો જ વિષય છે કેમ કે લક્ષપૂર્વક વિજ્ઞાનની પ્રવૃત્તિ હોય હા નહીતર તો શું છે કે કોઈ એમાંનો જ્ઞાન ને રાગને જુદા પડવા માટે પર્યાયમાં પ્રવૃત્તિ કરે પણ એ પર્યાય આશ્રિત પ્રવૃત્તિ એકાંતે તો કોઈ આશ્રયનું કારણ થાય નહીં સ્વરૂપ જ લક્ષમાં હોય તો એનો આશ્રય કરવાનો જોર ક્યાંથી આવશે એટલે લક્ષમાં ત્રિકાળી અને પ્રવૃત્તિમાં ભેદ જ્ઞાન પરિણામમાં આમ એક સાથે બે કાર્ય હોય ત્યારે અનુભવ થાય એટલે અહીંયા લક્ષ નિશ્ચય થયા પછીની વાત છે નિશ્ચય થયા પછીની વાત છે એ જ ખ્યાલમાં ન હોય તો પછી જ્ઞાન ને રાગ જુદા પડવાની મહેનત કર્યા કરે કેવી રીતે કામ કરે વિકલ્પ કર્યા કરે પ્રયોગ ન થાય એ લક્ષપૂર્વક નો પ્રયોગ થવો જોઈએ તો થાય જ્ઞાન પાસે આટલી સૂક્ષ્મતા છે વિશે કહેવાય ભેદ જ્ઞાન પણ ભેદ જ્ઞાનમાં આટલી સૂક્ષ્મતા છે હા પદ્ધતિ આ રીતે પદ્ધતિ વગર કામ નહીં થાય આપણે તો બધો વિષય પદ્ધતિ સરનો ચર્ચીએ છીએ નહીં તો બધું એમને એમ જ બધું વિજ્ઞાન કરો વિજ્ઞાન કરો આયલા કરે વિકલ્પ કરે બીજું શું થાય તો પછી કંઈક વિજ્ઞાન હું તો આપણે ઘણો વિકલ્પ કરીએ છીએ પણ કાંઈ અનુભવ તો થતો નથી વિજ્ઞાન તો ઘણું કરીએ પણ અનુભવ થતો નથી વિજ્ઞાન જ ક્યાં કરવામાં આવે છે અવલોકનમાં તો હજી અવલોકનના પરિણામે સ્વરૂપ નિશ્ચય આવશે એટલે અવલોકન છે એ નિશ્ચય પહેલાનો પ્રોસેસ છે પ્રયોગ છે અને આને અનિશ્ચય પછીનો લક્ષપૂર્વકનો પ્રયોગ છે બે ભૂમિકા આગળ પાછળ નહીં છે સીધું અવલોકન ન આવતું હોય તો તપાસ કરવી પડે જેમ કે છે એમ છે કે નહીં જેમ કે છે એમ છે કે નહીં રાગમાં દુઃખ છે રાગનું અવલોકન કરીને દુઃખ ન લાગે દુઃખ તો લાગવાની ચીજ છે સમજવાની ચીજ નથી સુખ દુઃખ તો લાગે એ કે સમજવાની વિચાર કરવાની ચીજ નથી કે સુખ દુઃખનો વિચાર કરીએ તો રાગમાં દુઃખનો વિચાર નથી કરવાનો કોઈ વિચારથી એમ જાણ્યું કે રાગમાં દુઃખ છે પણ લાગવું લાગે નહીં ત્યાં સુધી શું કરવું તો કે અવલોકન કરતા લાગતું નથી શું કરવું તો કે તપાસ કરાવે એનું પ્રિસ્ટેજ છે અવલોકનનું એ પહેલું પગથિયું છે હા ઉત્કર્ષનું એમ છે પહેલા દોષ દેખાય છે હા પહેલા સ્થૂળ દોષ દેખાય છે પછી સૂક્ષ્મ દોષ દેખાય છે અને પછી જ્ઞાનનો વારો આવે છે જ્ઞાની થી પાતળું છે બધું જાડું જાડું છે પેલા જાડું દેખાય હીરો જોવા બે પેલા મોટો ડાઘ દેખાય પેલા કાળો ડાઘ દેખાય આછો ડાઘ દેખાય ને નજરમાં ના આવે કેમ કે નજર ટેવાયેલી નથી સૂક્ષ્મ થઈ નથી પછી તો આમાં શું છે કે જેટલી રુચિ એટલું કામ ઉપયોગનું સૂક્ષ્મ થવું સહેલું છે રુચિ ઉપયોગને સૂક્ષ્મ કરે છે કેટલી રુચિથી કેટલી જરૂરિયાતથી કેટલી ગરજથી પોતે કામ કરે છે એના ઉપર કામ વહેલું થાય કે મોડું થાય એ આધારિત છે પણ છે એકદમ વૈજ્ઞાનિક છે સાયન્ટિફિક છે જૈન માર્ગ કહો જૈન દર્શન કહો એ પ્યોર સાયન્સ જ છે એમ કહી તો ચાલે આત્માનું આત્માનું વિજ્ઞાન છે. નિરાશા કરવા જોઈએ, નિરાશામાં પરિણમવા જેવું નથી. બહુ મોટો લાભ હોય ત્યાં ઉત્સાહ કેટલો હોય, આના લાભ છે જેટલો જેવો તેવો નથી. એક સ્વરૂપ નિશ્ચયમાં નિર્વાણ પદનું રિઝર્વેશન થાય છે, અનુભવ તો હજી પછી થશે. જેવી તેવી વાત છે, હજી તો વિચાર જ્ઞાન છે. હા, પણ એક વાર રાગને ગૌણ કરીને ચાલતા વિચાર જ્ઞાનમાં રાગના ભાગને ગૌણ કરીને જ્ઞાનની પ્રધાનતા કરી અને જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવનો જ્યાં નિશ્ચય કર્યો ત્યાં નિર્વાણ પદનો સંસ્કાર બેસી જાય છે. નહીં, ક્યારેક થઈ જાય ને આ નિર્ણય છે એ તો પછી સીધો પુરુષાર્થને ઉપાડે છે. એ નિશ્ચય થાય છે એ તો પુરુષાર્થનો સાધક છે, સીધો પુરુષાર્થ ઉપડે છે, સ્વરૂપ મહિમા આવે છે. એ તો કામ તો ઘણું મોટું છે, ફળ મોટું છે, કામે મોટું છે. નિરાશા લાવવા જેવી નથી, કેમ કે કામ મોટું પોતે ઉપાડ્યું છે અને એનું ફળ પણ બહુ મોટું આવવાનું છે. પછી નિરાશા કરવાનું શું કારણ છે? થોડી કમાણી નથી આમાં કાંઈ. ચાર ગતિ છૂટી જાય કે જેવી તેવી વાત છે નુકસાનથી બચવાની. સુખની ખબર નથી કે અનંત સુખ કેટલું પ્રાપ્ત થશે, પણ ચાર ગતિના જન્મ મરણ છૂટશે એ તો પાકું છે કે નહીં? એક વખતે મરવું નથી આ જીવને, તો અનંત વખતના જન્મ મરણ મટવાની વાત છે. આ તો જેવી તેવી વાત છે. પ્રકાશ પાનું 209, વચનામૃત 491. પ્રશ્ન કર્યો છે, યો સભી બાત સત્ય હૈ લેકિન વિકલ્પ તૂટતા નહીં હૈ. વાત તો બધી તમારી સાંભળીએ છીએ, સાચી લાગે છે, પણ અમારો વિકલ્પ બચતો નથી ને તૂટતો નથી, એનું શું કરવું? કેમ કે એટલું તો જાણવા મળ્યું છે કે નિર્વિકલ્પ અનુભવમાં સમ્યક દર્શન છે અને હજી વિકલ્પ તૂટ્યો નથી, એ વાત નક્કી છે. એટલે એની ચિંતા થાય છે. ઉત્તર આપે છે કે વિકલ્પ છે ક્યાં ડરતો હો? વિકલ્પ ચાલુ રહે છે એનાથી શું કરવા ડરો છો? ઇસકો ભી ઇસી કી સત્તા મેં રહેને દો, એને એની સત્તામાં રહેવા દો. વિકલ્પને વિકલ્પની સત્તામાં રહેવા દો, પણ તું તમારી ત્રિકાલી સત્તામાં રહો. વિકલ્પને વિકલ્પની સત્તામાં રહેવા દો, તું તમારી સત્તામાં રહ્યો. એટલે એમ કહીને એ વાત કીધી કે નિર્વિકલ્પ દશામાં સમ્યક દર્શન થાય છે એ જાણવાની વાત છે. વિકલ્પનો અભાવ થવો જોઈએ એ જાણવાની વાત છે, પણ અભાવ કરવાના કર્તૃત્વનું જોર દેવાની વાત નથી. વિકલ્પનો અભાવ કરી નાખો, વિકલ્પનો અભાવ કરી નાખો, એમ કરતા બુદ્ધિ એ પર્યાય ઉપર જોર જાય એ વાત છે. એમણે પોતાની ચર્ચામાં એ ખાસ દ્રષ્ટિકોણ અપનાવ્યો છે કે ક્યાંય પર્યાય ઉપર વજન ન જવું જોઈએ કે જેથી પર્યાય બુદ્ધિ મુમુક્ષુની તીવ્ર થાય. એ વાતનો એ પડખાનું એમણે ઘણી સાવધાની રાખી છે. એટલે કહે છે કે વિકલ્પ અભાવ કરવાની વાત છે ને, તો એને ગૌણ કરો કે વિકલ્પથી ડરો નહીં, એને એની સત્તામાં રહેવા દો. તમે તમારી સત્તામાં રહ્યો, તમારી સત્તામાં રહ્યો. ઔર તુમ તુમ્હારી ત્રિકાલી સત્તા મેં રહો, વિકલ્પો કો તોડને મોડને જાઓગે તો તુમ્હારી ધ્રુવ સત્તા કા શ્રદ્ધા મેં નાશ હોગા. કારણ કે આમ તો સત્તાનો નાશ થતો નથી પણ શ્રદ્ધામાં નાશ થઈ જાય છે. વિકલ્પ ઉપર એટલું બધું જોર દઈને એને ટાળવા માટેનું જોર દેશો તો પણ એ વિકલ્પ સાથેનું જ એકત્વ થશે. ટાળવાનો નવો વિકલ્પ ઉત્પન્ન થયો. વિકલ્પને ટાળવો એ જ નવો વિકલ્પ ઉત્પન્ન થયો અને એના ઉપર જોર ગયું. શું તો ધ્રુવ સત્તાનો નાશ થઈ જશે શ્રદ્ધામાં. શું એટલે કે તમે પોતાને તમારા સ્વરૂપને અધ્રુવપણે અનુભવ કરશો. જે પર્યાય અધ્રુવ છે એ સ્વરૂપે એ રૂપે તમે અનુભવ કરશો. ધ્રુવ સત્તામાં નહીં વળગી રહ્યો એટલે અધ્રુવપણે અનુભવ થશે તમને તમારો. ધ્રુવ સત્તાનો અભાવ થશે શ્રદ્ધામાં. ધ્રુવ સત્તાનો સત્તામાં અભાવ નહીં થાય. ધ્રુવ સત્તાનો શ્રદ્ધામાં અભાવ થઈ જશે. એનો સ્વીકાર નહીં રહે તમને. ઓર ફિર ભી એ વિકલ્પ તો તૂટેંગે નહીં. અને છતાં પાછા વિકલ્પને તોડવાનું તમારું પ્રયોજન સાર્થક થવાનું નથી. એટલે એક વાત બહુ ધ્યાનમાં લેવા જેવી આવી ચર્ચામાં એ આવે છે કે પ્રયોજન ભલે પર્યાય સંબંધિત છે. મિથ્યાત્વ ટાળવું, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, અજ્ઞાન મટાડવું, જ્ઞાનની પ્રાપ્તિ કરવી, આ બધું જે પ્રયોજન છે એ ભલે પર્યાય આશ્રિત, પર્યાય લક્ષિત અને પર્યાય ન વિષયક વાળું પ્રયોજન છે, તો પણ એ બાજુ જોર ન જાય એ મર્યાદા રાખવાની છે. એ મર્યાદામાં રહીને એ પ્રયોજનની સિદ્ધિ થવાની છે. એ મર્યાદામાં નહીં રહેવાય તો પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. એ અહીંથી નીકળે છે કે તમે જોર દેશો કે મને મારે નિર્વિકલ્પ થવું છે, નિર્વિકલ્પ થવું છે, પણ તોય વિકલ્પ નહીં તૂટે. શું એમાં ધ્રુવ સત્તાનો શ્રદ્ધામાંથી નાશ થશે અને વિકલ્પ નહીં તૂટે, વિકલ્પ ચાલુ રહી જશે. એટલે રીત બરાબર નથી. હા, પર્યાયમાં ફેરફાર કરવાની દ્રષ્ટિ જ જૂઠી દ્રષ્ટિ છે. એ એમના પત્રમાં એક વાત આવે. પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ અથવા દ્રષ્ટિ જૂઠી દ્રષ્ટિ છે. એ શ્રદ્ધા જૂઠી છે અને અભિપ્રાય પણ જૂઠો છે. દ્રષ્ટિ કાંઈ અભિપ્રાય જૂઠો છે. વિક્રમબદ્ધનો સ્વીકાર થઈ ગયો કે નહીં? ફેરફાર ન કરવો એટલે થઈ ગયો કે ન થઈ ગયો? પર્યાયમાં ફેરફાર કરવાની દ્રષ્ટિ જૂઠી દ્રષ્ટિ છે એટલે કે ક્રમબદ્ધનો સ્વીકાર કરી દેવો એમ આવી ગયો. આપોઆપ જ આવી ગયો. ફેરફાર ન કરવો એનો કે ક્રમમાં એના ક્રમમાં ભલે થાય. એની ચિંતા જ ઉડાડી દીધી છે. ક્રમબદ્ધ કહીને એની ચિંતા કરવી નકામી છે, નિરર્થક છે. એ સિદ્ધ કરીને ચિંતાને ખલાસ કરે છે. પર્યાય ઉપરનું જોર ઉડાડી દીધું છે. બે પદાર્થની ભિન્નતામાં સંયોગી કાર્યો કરવાના રાગનું જોર તૂટી જાય છે. જો યથાર્થપણે એમ સમજાય કે જીવ શરીર આદિ કોઈ પદાર્થનું કાર્ય નથી કરી શકતો, બે પદાર્થ ભિન્ન છે, એ કાર્ય થવું જ અશક્ય છે જીવથી, એટલે એનું જોર તૂટી જશે. રાગનું જોર, કામ કરવાનો તો રાગ છે, રાગનું જોર તૂટી જશે. એમ પર્યાય ક્રમબદ્ધ છે એમ જાણ્યું એને પર્યાયને કરવાનું જોર, ફેરફાર કરવાનું જોર તૂટી જશે. અને આ બે જોર મિથ્યા સહિતના છે. મિથ્યા સહિતનો પુરુષાર્થ છે, ઊંધી દિશાનો પુરુષાર્થ છે. એ મહી મિત્યા વગર સવળી દિશાનો પુરુષાર્થ ક્યાંથી આવશે?
મુખ્ય થઈ ગયા. જ્ઞાન મુખ્ય થાય એટલે રાગ ગૌણ થયા વગર રહે નહીં. ત્રિકાળી મુખ્ય થાય એટલે પર્યાય ગૌણ થયા વિના રહે નહીં.
એકની મુખ્યતામાં પ્રતિપક્ષની ગૌણતા છે, એ તો સીધી સાદી વાત છે. એમ જ છે, કહેવાનો મતલબ શું છે કે એક સિદ્ધાંત તૂટે તો બધું તૂટી જાય એવું છે. શું એક ક્રમબદ્ધનો સિદ્ધાંત તૂટે કે એક વિકલ્પને તોડવાનો વાત આવે જે ક્રમબદ્ધ સાથે સંબંધ ધરાવે છે, આખું તત્વ પણ બધું તૂટી જાય છે, એકે વિકસિત થતું નથી. સાગરો તક બારહ અંગ કા અભ્યાસ કરતે હૈ લેકિન ઇસ પરલક્ષી જ્ઞાન સે તો નુકસાન હી નુકસાન હૈ. બાર અંગ નો અભ્યાસ તો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ સિવાય કરે નહીં, અને સાગરોપમનો આવ્યો છે અહીંયા 33 સાગરમાં સર્વાર સિદ્ધિમાં છે એક અવતારી જીવોને, પણ એનાથી કંઈ કામ નહીં થાય. પરલક્ષી ઉપયોગથી કોઈ આત્માનું સાધન મોક્ષ માર્ગનું ત્યાં થતું નથી, સ્વરૂપ સધાતું નથી. એટલે એનાથી તો નુકસાન જ છે. નુકસાનના વેપારમાં નફો નથી, નફાના વેપારમાં નુકસાન નથી, આ ચોખ્ખી વાત છે. એ વેપાર નુકસાનનો છે, પરમાર્થ એ વેપાર નુકસાનનો છે. ઓલી જે વાત છે નીતિના ભૂમિકાની, મુમુક્ષુની સ્ટેજની વાત છે. જ્ઞાનીને તો એક જ વાત છે, કેમ કે એને તો ભૂમિકા ઓળંગીને આવી ગયા છે. હવે એ કામ તો એ પગથિયા ચડી ગયા છે, નિર્ણય કરવો વગેરે, મૂલ્યાંકન કરવું. એ તો હવે એ તો જોવે છે કે આની પર જેટલો જાય પરિણામ જ્ઞાનનું જાય કે રાગનું જાય કે કોઈ પણ ગુણનું પુરુષાર્થનું જાય, જેટલું આ બાજુ જાય એટલું નુકસાન ને આ બાજુ આવે એટલો નફો. બે દિશા છે, ત્રીજી દિશા નથી. આ બાજુ નુકસાનની દિશા છે, ઉલટી દિશા છે, આ બાજુ સુલટી દિશા છે. ચોખ્ખી ચટવાત એ છે, આ બાજુ આવે એટલો નફો, ઓલી બાજુ જાય એટલો નુકસાન. જાઓ બારંગનો અભ્યાસ કરે કે નુકસાન જાઓ. ગણધરદેવનો બારંગ રચવાનો ઉપયોગ કરે કે નુકસાન જાઓ. ગણધરદેવને નુકસાન ઠીક, કેમ એને આત્માનો સધાણો એનાથી નાનાવરણી બંધાય છે. સમજાય એ ઉઘાડ વધે છે, પણ જેટલો પર પદાર્થ સાથે ઉપયોગ પ્રતિબદ્ધ થાય એટલો એ આવરણને લાવે. શું એ આવરણને લાવે? પણ ભૂલ શું પડે? એક માણસ કતલખાનો કે કોઈ અનાચાર કે એવો ખોટો વેપાર કરે ને પૈસા કમાય, એટલે માણસને શું ભૂલે? ને આ તો પાપ કરીને એને પુણ્યનો ઉદય આવે છે, કરે છે પાપનો ઉદય, પુણ્યનો પણ આવે એને છે, એટલે એને અવળું હવળું લાગે. એમ અહીંયા નિશાળમાં ભણવા જાય, એકડીઓ ભણે, પછી બીજી ભણે, ત્રીજી ભણે, ચોથું ભણે, જ્ઞાનનો ઉઘાડ વધતો જાય. તો એ કેવી રીતે જ્ઞાનની સાધનામાં જ્ઞાનનો ઉઘાડ વધે છે? એ તો પૂર્વનું લઈને આવ્યો છે એટલે ઉઘાડ વધે છે. એ વખતે તો જ્ઞાનાવરણીને બાંધે છે. શું તો પાપના પરિણામ છે. નિશાળમાં અભ્યાસ કરી પૂન છે કે પાપ? એ તો પાપના પરિણામ છે. બરાબર, જેટલું વધારે ભણવું એટલું પાપ વધે છે, સીધી વાત છે. જ્ઞાનનો ઉઘાડ વધે, કોલેજમાં જાય, પીએચડી થાય, જ્ઞાનનો ઉઘાડ વધતો જાય. એમ શાસ્ત્ર વાંચે, જ્ઞાનનો ઉઘાડ વધતો જાય, જ્ઞાનનો ઉઘાડ વધતો જાય. પણ એ ઉપયોગથી જ્ઞાનાવરણ ગુંજાય છે, એનાથી મોક્ષ નથી થતો, બંધ થાય છે. પર પદાર્થ સાથે પરિણામ રોકાય, પ્રતિબદ્ધ પણ પામે, તેને ભાવબંધ કહીએ. અને તે દ્રવ્યબંધનું કારણ છે નાનાવરણી આદિ. શું એ ઘાતીનું કારણ છે? ઘાતીનું નહીં, ઘાતીનું કારણ છે. જો સ્વરૂપના અનુભવમાં અંતરાય પડ્યો કે ન પડ્યો? તો અંતરાય કર્મ બંધાય કે ન બંધાય, કયો હલો હાલ, આ તો ચોખ્ખી વાત છે કે એ ઉપયોગ સ્વરૂપમાં જ આ તો સ્વરૂપનો અનુભવ થાત કે નહીં. હે ઉપયોગ બહાર ગયો તો આના અનુભવમાં અંતરાય પીડ્યો કે ન પીડ્યો? હે તો અંતરાય પીડ્યો તો અંતરાય કર્મ બાંધે કે બીજું બાંધે? સ્વરૂપ નો જે દાન લાભ ભોગ ઉપભોગ છે કે નહીં અંતરાય કર્મ સ્વરૂપ નો, એમાં અંતરાય પડે છે કે નહીં? ચોખ્ખી વાત છે. અધ્યાત્મ ના પ્રકરણ માં તો બહુ જોર છે એનો નિષેધ છે. પર તરફ ના ઉપયોગ નો એટલો બધો નિષેધ છે કે ગુરુદેવ એને જડ કહે છે કે આત્માનો ઉપયોગ નહીં, એ જ્ઞાન જ નહીં, તો જડ છે. આમાં એમણે કીધું ને આગળ આવી ગયું, આપણે ઉપયોગ જડ છે એમ કહ્યું. એ અધ્યાત્મ નો જોર છે એમાં. અનિવાર્યપણે થાય છે, કરવી છે ને થાય એમ નહીં, થઈ જાય છે. એક થઈ જાય બીજી વાત છે. જેમ કે કોઈ માણસને નુકસાન થાય તો દુઃખ થાય, તો દુઃખી થવું છે ને દુઃખ કરે છે, દુઃખના પરિણામ કરે છે કે દુઃખ થઈ જાય છે? થઈ જાય છે એની જેમ છે, આ થઈ જાય છે, કરવું નથી કાંઈ. મોક્ષ કામ એને તો મોક્ષ જ કરવો છે, બીજું કરવું જ નથી, છૂટવું જ છે એને બંધાવવું નથી. જેને છૂટવું છે એને બંધાવવું નથી. એક દ્રષ્ટાંત સરસ આ પછામાં શ્રીમદજીએ કે એક માણસ દરિયાની અંદર વાહન ચલાવે છે, એમાં તોફાન થયું, ખબર પડી કે વાવાઝોડું ઊભું થયું છે, દરિયાનું તોફાન, મોજા ઉછળવા માંડ્યા છે, વાહન ડૂબી જશે, આમાં આપણે કિનારા તરફ ગયા જાવ, ફટ કિનારા ઉપર આવી જાવ આપણે. હવે લેસા મારીને આવશે કઈ બાજુ? કિનારા બાજુ. તોફાનનું જોર હોય ને તો ધકેલે પાછળ એને દરિયામાં વાહન. એને જવું છે દરિયામાં? એ જયારે બાયનું વાહણ દરિયા બાજુ ધકેલાય છે ત્યારે એ હલેસા તો કિનારા બાજુ ના જ મારવાનો છે, એ દરિયા બાજુ ના મારશે. એટલે જયારે ઉપયોગ બહાર જાય છે ત્યારે એનો પુરુષાર્થ તો અંદર વળવાનો જ ચાલે છે, પણ જેટલો પુરુષાર્થ છે એટલી મર્યાદામાં કામ થાય છે, બાકીનું આ બાજુનું ખેંચાણ છે. એટલો અનાદિનો સંસ્કાર છે પર બાજુનો, એ સંસ્કાર વર્ષ ખેંચાઈ જાય છે. ઉપાય નથી. હા નિષેધ આવે, સીધી વાત છે, નુકસાન દરિયા બાજુ જાય નો એનો હકાર આવે, દરિયા બાજુ ઘસડાઈ જાય એનો એનો હકાર આવે કે નકાર આવે? નકાર જ આવે ને, તો સીધી વાત છે. મૂળી નો સમજે ને પ્રશ્ન થાય કે આમ કેમ કરે છે? તો પછી નુકસાન થાય છે છતાં નુકસાન વાળું કામ કેમ કર્યું? કઈ કર્યું નથી, થઈ ગયું છે. અનાદિના સંસ્કાર છે ને, એટલે એ સંસ્કાર છૂટતા ટાઈમ લાગે છે. બીજું દ્રષ્ટાંત એ આપે છે કે આખો દિવસ જે પથ્થર ઉપર તડકો સૂર્યનો કિરણ ઉનાળાનો પીડ્યો છે, એ બે કલાક પછી પાછું એને ઉપર બેહવા જાવ તો ગરમ લાગે. ત્યારે કોઈ એમ કહે પણ આ રાત્રે 8 વાગે કેમ આ પાણો ઉનો છે? પણ 12 થી 7 વાગ્યા સુધી 7 કલાક ધોમ જેટલો તડકો માંથી તડકો છે, એને ઠરતા બીજા 3-4 કલાક લાગવાના છે. એ 2 કલાક પહેલા તું કેમ કે હજી કેમ છે હું ગરમ છે? એ ગરમ હોય એનું વિજ્ઞાન સમજે તો અસમાધાન ન થાય, વિજ્ઞાન ન સમજે તો અસમાધાન થાય. તમે તો સાયન્સ ના વિદ્યાર્થી છો. નહી, સર્વાર સિદ્ધિના દેવોને સર્વાર સિદ્ધિનો ભાવ પસંદ નથી, એ મોક્ષ કામેણ છે. તો નહીં, ધર્મચર્ચાય પસંદ નથી, કેમ કે એ બહારનો ઉપયોગ છે. શું કરે, અંદર ન રહેવાય તો શું કરે? એટલી વાત છે. એ સજા છે. એ નકુલ ને સહદેવ ગયા 5 પાંડવોમાંથી, તો એને સજા પડી ગઈ એમ કહેવાય છે. 33 સાગરની સજા પડી ગઈ. મુલા તો નિર્વાણમાં પહોંચી ગયા, યુધિષ્ઠિર ભીમ અર્જુન તો નિર્વાણમાં પહોંચી ગયા, શેત્રંજીથી બરાબર ઉપર છે સમશ્રેણી. એટલું સુખ છે.
એટલી દશા પરિણતી છે, જેટલું નિર્વિકલ્પ પણ છે, એટલે એટલે જેટલું પરિણમન આત્મા આશ્રિત છે એટલું સુખ છે, પરાશ્રિત છે એટલું દુઃખ છે, સુખો હિસાબ છે. ચોક્કસ થાય તો એકાવતારી જીવો છે, થાય તો ખરો. સાગરો તક બારંગ કા અભ્યાસ કરતે હૈ લેકિન ઇસ પર લક્ષી જ્ઞાન છે કે પર સન્મુખ વાળું, ઓલું લક્ષ્ય નહીં લેવાનું, સ્વભાવનું લક્ષ્ય નથી એમ નથી અહીંયા કેવું, પણ અહીંયા લક્ષ્ય એટલે એટલું બહાર ઉપયોગ જાય છે, લક્ષ ઉપયોગ ઉપયોગના અર્થમાં લક્ષ્ય છે, એટલું તો નુકસાન એ નુકસાન છે. જો ઉપયોગ બહાર મેં જાવે તો દુઃખ હોવે હિ, જો દુઃખ થાય, કર્મ બંધ થાય, બધું થાય, નુકસાનનું જ કારણ છે. પણ સ્વ ઉપયોગ નહીં સુખ હે, આ તો સુખ દુઃખથી લાભ નુકસાન માપવાનું છે. શાંતિ અશાંતિ એ જ માપદંડ છે લાભ નુકસાનનો, બીજો માપદંડ નથી. અહીંયા પરસત્તાવલંબનશીલ જ્ઞાન કા નિષેધ હે, જુઓ એ ખુલાસો કર્યો છે. કેમ કે બારણનું અને સાગરોપમનું આયુ સમ્યક દ્રષ્ટિ એટલે અહીંયા નથી લેવું, અહીંયા અહીંયા મુલા મુખ્યા વાળું નથી લેવું. પરસત્તા અવલંબન છે જ્ઞાન કા નિષેધ હે, શું એટલે જે પરસત્તાનું અવલંબન જેટલું ઉપયોગથી થાય છે એટલું ચંચળતાનું નુકસાન છે એમ લેવું, એ મર્યાદિત વાત છે. પૂરું મિથ્યા દ્રષ્ટિનું ના લેવું એમ. પછી 493 પર્યાય કો સ્વસન્મુખ કરો, અંતર મેં વાળો, અંતર મેં ધરો, એસી એસી પર્યાય કે કરતા પણ કી સૂક્ષ્મ ભ્રાંતિ જીવ કો રહે જાતી હૈ. પ્રયોજન તો એ છે, પાછું પ્રયોજન હોવા છતાં એ કર્તૃત્વ પૂર્વક ન થવું જોઈએ, એ રીતે એ પ્રયોજનની સિદ્ધિ હોવી જોઈએ સમજણમાં. નહીતર આમાં ખોટું શું છે એમ કહો, પર્યાયને સ્વભાવ સન્મુખ કરવી, અંતરમાં વાળવી, એમાં શું ખોટું છે? પણ એમાં કર્તૃત્વ આવે એ ખોટું છે. કર્તૃત્વ પૂર્વક એવી દશા થતી નથી. જો ખરી ભાવના હોય તો એ ન થાય એવા કારણને દૂર કરવું જોઈએ, તો ખરી ભાવના કહેવાય. આત્મપ્રાપ્તિની ખરી ભાવના કોને કહેવી? મુમુક્ષુની હોય છે ને. તો એ આત્મપ્રાપ્તિને જેટલા પ્રતિબંધક કે અવરોધક કારણો હોય એને સેવે નહીં તો એની ભાવના ખરી, એની સેવા ચાલુ રાખે તો એ ભાવના ખરી કેમ કહેવી? એને ન કહેવાય એમ છે. એટલે એ જે કર્તૃત્વ આવે છે એમાં એ પર્યાય બહારને બહાર રહે છે, એ સ્વસન્મુખ થઈ શકતી નથી, અંતરમાં વળી શકતી નથી. કેમ કે ભ્રાંતિ રીએ અને અંતરમાં વળે બે વાતો મળે, નિર્ભ્રાંત દશા છે. અંતરમાં વળવું એ તો નિર્ભ્રાંત દશા છે, ભ્રાંતિ સહિતની દશા નથી. ત્યાં સુધી ભ્રાંતિ રહી જાય છે ત્યાં સુધી અંતરમાં વળી શકતો નથી. ભ્રાંતિ કયો કે વિપર્યાસ કયો? એ વિપર્યાસ. અને સૂક્ષ્મ પણ વિપર્યાસ રહી જાય ત્યાં સુધી અવિપરીત કાર્ય સધાતું નથી. એટલે મંદ મિથ્યાત્મ પણ સદભાવ છે એ સમ્યક દર્શનને રૂપના રીતે છે. તીવ્ર મિથ્યાત્માથી મંદ મિથ્યાત થયા વિના મિથ્યાત્મ અભાવ થાય નહીં, પણ જ્યાં સુધી મન મિથ્યા છે ત્યાં સુધી પણ એ પ્રતિબંધક કારણ છે, એનો પણ નાશ થવો જોઈએ. એ પણ રોકાવાનું કારણ છે, અને એ સમજણ પહેલેથી ચોખ્ખી હોવી જોઈએ. નહીતર ઘણા એમ કે છે કે તમે 14 ગુણ સ્થાનનો નિષેધ કરો છો પણ હજી તો તમને ચોથું આવ્યું નથી. દલીલ શું આવે છે? કે 14 ગુણ સ્થાન તે જીવના નહીં, સદગુરુ સ્થાન ચોક માર્ગના સ્થાનમાં બધું લઈ લીધું છે કે નહીં, જ્ઞાન માર્ગના સમ્યત્વ માર્ગના માર્ગનામાં બધું આવી જાય. ગુણ સ્થાનમાં તો અયોગી કેવળી, સંયોગી કેવળી, અયોગી કેવળી, મામું સદૈવ મુક્તિ દશા આવી ગઈ. કેમ નિષેધ કરો છો તમે? તો હજી ચોથા ગુણ સ્થાનમાં નથી. સમજણમાં તો પહેલેથી કરવું પડશે. નકશો તો પહેલા દોરવો પડે કે નહીં? 10 માળનું 15 માળનું મકાન કરો તો નકશો તો કાગળ ઉપર પૂરો દોરવાનો કે અધૂરો દોરવાનો? નિતર પાયો કેવી રીતે ખોલે એમ છે. સમજણમાં બધી વાત ચોખ્ખી કરી દેવી પડે. એમાં ભ્રાંતિ રહી જાય તો વિપર્યાસ રહી જાય, વિપર્યાસ રહી જાય તો કાર્ય સિદ્ધિ થતી નથી. પર્યાય કો શ્વસન કરવું, અંતરમય વાળવું, અંતરમય ઢળવું, એસી એસી સૂક્ષ્મ ભ્રાંતિ જીવ કો રહે જાતી હૈ. પર્યાય કા મુખ પલટના હૈ. ખરેખર તો પર્યાયનું જે મુખ પલટવાનું છે એ અપેક્ષા છે. એ વાત સચ હૈ, એ વાત સ્વીકાર્ય છે કે પર્યાયનું મુખ બદલવાનું છે. પણ ક્યારે બદલાય? કે ધ્રુવ ઉપર બેઠતેહી સહેજ શ્વસન મુક્તા. એની રીત છે, એ રીત ઉપર આવો. આમ એકલી પર્યાય આશ્રિત વાત છે, એ કામ થવાનું નથી. ધ્રુવમાં અહમ પણ કરવું, ધ્રુવની મુખ્યતા કરવી, અને એ મુખ્યતાનું કાર્ય પર્યાયમાં થશે. કરવી એમ પર્યાયમાં થાય, પણ પર્યાયની મુખ્યતા નહીં. આ એક વિશિષ્ટતા છે કે કાર્ય પર્યાયમાં સધાય છે તો પણ પર્યાયની મુખ્યતા નહીં. આ એક વિશેષતા છે. આ વાતની કોઈ વિશેષતા હોય તો આ છે. પર્યાયની દિશા બદલવી છે, વાત બરાબર છે, છતાં પર્યાયની મુખ્યતા એ પર્યાયની દિશા બદલાતી નથી. કેમ કે પર્યાય પોતે બહિર તત્વ છે અને ત્રિકાળી અંતર તત્વ છે. એટલા માટે પર્યાયને વાળવાનો પ્રયત્ન કરે, પર્યાય નહીં વળે. અંતર્મુખ વાળવાનો પ્રયત્ન કરે, નહીં વળે. ધ્રુવ હું ધ્રુવ છું એમ સ્વીકાર કરે. સ્વીકાર ભલે પર્યાયમાં થાય, શું એ તો પર્યાય અંતર્મુખ થઈ જશે. બીજો એનો કોઈ ઉપાય નથી, બીજી રીત નથી એની. આપણે એ શું છે કે ચેનલ લીધી ત્યાં, એ અનુભૂતિ હું છું એમ કહેતા સ્વરૂપાશ્રય થાય છે, એમ કરતા સ્વરૂપાશ્રય થાય છે. હા, વર્તમાન અવસ્થામાં લક્ષ ત્રિકાળી ઉપર છે ને. હવે જો લક્ષ ત્રિકાળી ઉપર ગયું. આપણે બીજી રીતે એને સ્પષ્ટ કરીએ કે જયારે સ્વરૂપ નિશ્ચયમાં લક્ષ ત્રિકાળી ઉપર ગયું ત્યારે અનુભવ કેમ ન થયો? સ્વરૂપ નિશ્ચય જયારે થાય છે ત્યારે સ્વરૂપ લક્ષ થાય છે કે હું આવો છું એમ લક્ષમાં આવ્યું, તો ત્રિકાળીનું લક્ષ બંધાણું ત્યારે અનુભવ કેમ ન થયો? અનુભવ સંબંધિત જે પ્રક્રિયા થવી જોઈએ હજી પ્રક્રિયા પ્રોસેસ બાકી છે, એટલે અહીંયા પ્રોસેસ લેવો છે. 17મી 18મી ગાથામાં ભેદ જ્ઞાનની વિધિ કયો કે પ્રોસેસ કયો, એ પ્રોસેસ લેવો છે. પણ પ્રોસેસનું જયારે વર્ણન ચાલે છે ત્યારે એ સબ્જેક્ટિવ કન્ડિશન ચાલે છે કે લક્ષ ત્રિકાળી ઉપર છે, શું નેત્રી પ્રોસેસ રાઈટ પ્રોસેસ નહીં ચાલે. એટલું પર્યાય પર્યાયના લક્ષ્ય પર્યાયનો કાર્ય કરવાની મહેનત કરશે, સફળ નહીં થાય, નિષ્ફળ જશે એમ કેમ છે. એટલે એકદમ ટેકનિકલ વિષય છે આખો. લક્ષ ત્રિકાળી ઉપર
અને પ્રક્રિયા યા અનુભૂતિ તે હું છું ત્યાંથી શરૂ કરવાની. આમ એક સાથે સાયમલ્ટેનિયસલી બે કામ થવું જોઈએ. શું તો અનુ સ્વાનુભવને સમ્યક દર્શન થાય, નહીતર ન થાય. વિષય થોડો સૂક્ષ્મ છે ત્યારે તો પત્તો લાગતો નથી, નહીતર તો બધાને પત્તો લાગી જવો જોઈએ. જો એવો જાડો વિષય હોય તો બધા પકડી લે. થોડોક સૂક્ષ્મ વિષય તો છે જ અંતરનો. એમાં શું એક જગ્યાએ બે વાત કેવી રીતે લખે, જ્યાં ત્રિકાળીની વાત આવશે ત્યાં પર્યાયને યાદ નહીં કરે, યાદ નહીં કરે નિષેધ કરશે. જ્યાં વિધિની વાત આવશે તો વિધિ પર્યાય આશ્રિત હોવાથી અહીંયા ત્રિકાળીને યાદ નથી કર્યું. જો 15મી ગાથામાં ત્રિકાળીને યાદ ન કર્યો, 17-18માં જે અનુભૂતિ તે હું છું એમ લે છે. જો કેમ કે રીત શીખડાવી છે, આગમ પરમાગમનો પ્રારંભ ચાલે છે ને, એ રીત શીખડાવી છે. રીતની વાત આવે ત્યારે ઓલી વાત રહી જાય, ઓલી વાત કરે ત્યારે પર્યાય માત્રનો નિષેધ કરે, એટલું બધું જોર દઈ દે. હવે બેનો કોર્ડિનેશન કેવી રીતે કરવું, આ એક સમજવાનો જે વિષય છે એ આ વિષય છે કે જયારે બે આવી થોડી અંતરવાળી વાત દેખાય છે ને મેળ નથી ખાતી એવી વાત દેખાય છે, એનું કોર્ડિનેશન અંદરમાં કેવી રીતે કરવું, સમજણમાં એટલું નહીં પરિણમનમાં એનું કોર્ડિનેશન કેવી રીતે કરવું, એ જ્યાં સુધી ન ફાવે કે ન ચડે ત્યાં એ લાઈન ઉપર, ત્યાં સુધી આ કામ થાય એવું નથી. વાંચી જાય બોલે ગમે એટલું મોઢે કરી દે, કામ ન થાય. અને આ તો ઊંડો વિષય છે, એટલો સૂક્ષ્મ અને એટલો ઊંડો વિષય છે, એટલે ઊંડે જાય ત્યારે કામ થાય. એટલે તો કીધું કે પર્યાયમાં અંતર વાળું એમાંય ભ્રાંતિ થવાની જગ્યા છે, એ તો ભાવના છે. નહીતર અંતર્મુખ થાવ તો મને અનુભવ થાય, અને અનુભવની તો ભાવના છે, સ્વરૂપ પ્રાપ્તિ છે એમાં તો. તો કે ત્યાંય ભ્રાંતિ થાય કે શું, એનું શું કરવું કે જો ભ્રાંતિ હોય તો શું અંતરમાં નથી વાળવાની પર્યાય ને? તો કે ના, વાળવાની છે એ વાત સાચી છે, પછી વાળવાની છે ને છતાં કર્તૃત્વ ન થાય એ રીતે વળવી જોઈએ. ચોખોટ કેવી સરસ કરી છે કે પર્યાય કા મુખ પલટના હૈ ઉસ અપેક્ષા સે વો વાત સચ હૈ. એટલા માટે આપણે 3-4-5 દિવસ પહેલા થોડીક ચર્ચા ચાલી છે, ફરીને ધ્યાન ખેંચીએ કે અવલોકનનો વિષય શું કરવા લઈએ છીએ, પ્રારંભ ત્યાંથી કેમ મોક્ષોને કરવાનો આવે છે, કે એને અત્યાર સુધી જે કાંઈ કર્યું, પૂજા કરી, ભક્તિ કરી, શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો, જપ તપ કર્યું, જાત્રા કરી, જે બધું કર્યું એ બધા બાહ્યમુખ પરિણામથી બહારનું બહાર બધું કર્યું. વ્રત ચારિત્ર બધા જે કર્યા એ બધા બહિર્મુખ પરિણામથી બહારનું બહાર જ બધું કર્યું છે. તો કે તું આ બાજુ આવ, હવે તું અંદર તો જો, આમ ઉપયોગને આ બાજુ તો લઈ જા, ભલે પહેલા દોષ દેખાય એનો કાંઈ વાંધો નહીં, પણ ઉપયોગનો વિષય તો બહારનો છોડતો. પહેલેથી દિશા ફેરવવાનો જે સૂચન છે, જે દિશા બદલવાનું સૂચન છે એ અવલોકનમાંથી ઊભું થાય છે. પછી એની અંદર જેમ જેમ અંતર અવલોકન સૂક્ષ્મ થાય છે તેમ તેમ એ અંદરની દિશામાં ઊંડો ઉતરે છે, અને અંદરની દિશામાં એ આગળ વધે છે જીવ. એટલે જે દિશા બદલ ઘણું કર્યા પછી દિશા બદલવાનું જે કામ રહી જાય છે એ અવલોકનમાં પહેલેથી ત્યાંથી શરૂ કરી દેવાનું છે કે દિશા તો પહેલા બદલી નાખવી છે, પછી ભલે અનુભવ થતા વાર લાગે, પણ પહેલા દિશા બદલીને સાચી દિશામાં પગલા માંડતો. ઓલી ઊંધી દિશામાં જેટલો હાલીશ ને એટલો દૂર જઈશ. તો એટલે એમણે કીધું કે દ્રવલિંગીએ જેટલા પુરુષાર્થી 11મ નવપૂર્વ ભીણ્યો, અને જેટલા પુરુષાર્થી એને પંચ મહાવ્રતના 28 મુગુણ પહેર્યા, એથી વધારે પુરુષાર્થ કરશે ત્યારે એને સમ્યક દર્શન થશે. એમ શું કરવા કીધું કે જેટલું આવેલો એટલું ઊંધી દિશામાં આવેલો છે, બહિર્મુખ પરિણામે ઉલટી દિશામાં ચાલ્યો છે. જેટલું અંતર ઉલટી દિશામાં કાંઈ એને દુર્યોગ ગયો, એટલું અંતર કાપ્યા પછી સેન્ટ્રલમાં આવશે ને પછી આ બાજુની દિશા શરૂ થશે. એટલે એને વધારે ટાઈમ લાગશે. આપણે સીધા કુરી પાટેલી ને ગુરુદેવ પણ સમજવા બેસતા સમજી જતા, પેલા વિદ્વાનો નતા સમજતા, એનું શું કારણ? કે એને ઊંધી દિશામાં બધું ભણતર ભણી લીધું, એને વાર લાગવાની. આપણે નાનો છોકરો સમજીએ કે એને સમજતા કેમ વાર લાગતી હતી? એ ઊંધી દિશામાં શાસ્ત્ર ભણ્યા, શાસ્ત્રી થયા, આચાર્ય થયા, પણ ઊંધી દિશામાં. દિશાની વાત મહત્વની છે એ દ્રષ્ટિએ તો. એ વાત તો સાચી છે કે દિશા બદલવી છે એ વાત સાચી છે, પણ કર્તૃત્વમાં દિશા ઉલટી રહી છે. અંતરમાં વળવું એ કર્તૃત્વ તો તારે દિશા નહીં ફરે. એમાં તો દિશા ફેરવા માટે તો તારે ત્રિકાળી જે અંતત્વ છે એનો આશ્રય લેવો પડશે, અને એ આશ્રય જે ક્રમે લેવાય છે એ ક્રમે લેવાશે. હવે એનું એક બીજું વિજ્ઞાન લઈ લઈએ કે આ જીવને જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થતા જે જ્ઞાનમાં જ્ઞેયાકારો જણાના એ જ્ઞેયનો આશ્રય થઈ જાય છે. અહીંયા શું થાય છે કે સાકર ગળી લાગી, તો ખરેખર તો ગળ પણ છે જ્ઞાન વિશેષમાં આવ્યું, પણ આ સાકર બહુ સારી છે, આ ગળ પણ બહુ સારું છે, સીધો સાકર ઉપર આશ્રય થઈ જશે પરદ્રવ્યને ભીન હોવા છતાં. એમ અહીંયા અનુભૂતિ છે હું તે હું છું એમ લેવા જશે એટલે સ્વદ્રવ્યનો આશ્રય થઈ જશે, કેમકે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ છે. એટલે જ્ઞાન વિશેષના આવિર્ભાવ સાથે પરાશ્રય પરદ્રવ્યનો આશ્રય અનિવાર્ય છે, એમ જ્ઞાન સામાન્યના આવિર્ભાવમાં સ્વદ્રવ્યનો આશ્રય છે, લક્ષ છે એટલે હું સબ્જેક્ટ ટુ લક્ષ અનિવાર્ય છે થઈ જ જાય સામાન્ય સાથે એટલે થઈ, કારણ કે ભાઈ એક રૂપ છે ને એટલે ત્યાં પર્યાય દ્રવ્યનો ભેદ નથી. પછી અરીસાની નિર્મળ પર્યાય અને અરીસાના દળ વચ્ચે અંતર નથી, કઈ શું છે? કઈ અંતર? કોઈ અંતર નથી, એક દોરાવાનું અંતર નથી, એ દળની સાથે ચોટેલી અવસ્થા છે. એમ સામાન્ય છે એ ચૈતન્ય દળની સાથે ચોટેલી વાત છે. શું એ કારણ છે ત્યાં? એટલે એને અંતર્મુખ થવાની ચેનલ ત્યાંથી ખુલી છે. આ રીતે અંતર્મુખ થવાય છે, આ ચેનલાઇઝ કરવાની પદ્ધતિ છે. એટલે તો માણસ મૂંઝાય છે ને કે ઘડીક વાત પર્યાય આશ્રિત આવે છે, ઘડીક દ્રવ્ય આશ્રિત આવે છે, કરવું શું? પણ વિધિની વાત તો પર્યાય આશ્રિત જ આવે ને, કેમકે વિધિ પર્યાયમાં હોય છે અને આશ્રય પર્યાયનો કરવાનો નથી. બહારમાં બધી મર્યાદા સમજે છે કે ભાઈ ગ્રાહક દુકાને આવ્યો હોય અને પડતર કરતા નીચે માગે તો એને સમજાવીને આપણા ભાવે માલ વેચવો જોઈએ. આપણો કાયમી ગ્રાહક છે, એની સમજણમાં એમ આવ્યું કે આ ભાવ વધારે ઊંચો છે તો માગણી કરે નીચા ભાવે, નહીં પડતર કરતા નીચા ભાવે માગે તો આપી દે, કઈ ખોટું લગાડે કઈ? એને સમજાવીને પોતાના ભાવે વેપાર કરવો, એનું નામ વેપાર નહીં આવડે, બીજું શું છે? એને એને તોડી ના નાખે એમ પર્યાયને અરે તોડવાની એ વાત નથી, અને આશ્રય કરીને કર્તૃત્વ કરીને જોડવાની વાત નથી, એની મર્યાદામાં એનું કામ છે. પ્રમાણ યુગપત જ્ઞાન યુગપત પદાર્થમાં દ્રવ્ય પર્યાયના યુગપતપણામાં પોતાપણું કરે છે, અને દ્રષ્ટિ એકલો ત્રિકાળીમાં પોતાપણું કરે છે. પોતાપણું બે કરે છે, જ્ઞાને કરે છે અને શ્રદ્ધાય કરે છે, પણ શ્રદ્ધા પર્યાયને બાદ કરીને કરે છે. જ્ઞાનમાં તો પ્રમાણ જ્ઞાનમાં આખા પદાર્થમાં પોતાપણું આવે છે, એટલો ફેર છે, પણ એની મર્યાદા જુદી છે કે જે જોરથી શ્રદ્ધા પોતાપણું કરે છે એવા જોરથી જ્ઞાન પર્યાયમાં પોતાપણું નથી કરતું. અપેક્ષા એ પોતાનો અંશ છે એમ જાણે છે પર્યાયને, અપેક્ષા એ મારામાં થાય છે, રાગ પણ અપેક્ષા એ મારામાં થાય છે, એમ પ્રમાણ જ્ઞાનના વિષયમાં આવે છે. જો સર્વથા ન લઈએ તો કોઈ ઉપદેશ નો વિષય રહેતો નથી, કોઈ વિધિ નિષેધ રહેતો નથી, કોઈ વાત જ રહેતી નથી, વાત ખલાસ થઈ ગઈ, પૂરી થઈ ગઈ, વેદાંત થઈ ગયું, સાંખ્ય થઈ ગયું. એવું છે, મર્યાદા જુદી જુદી છે, એક સરખી મર્યાદા નથી. પ્રમાણની ને દ્રષ્ટિની મર્યાદા એક સરખી નથી. પોતાપણું કરવાના વિષયની મર્યાદા એક સરખી નથી ને પોતાપણું કરવાની મર્યાદા પણ એક સરખી નથી. બે માં ફેર છે. આવી મા બાપ બધા બોલ હોય ત્યારે આ બધું ચર્ચાય. શું પોતે બોલ કેવા લીધા છે? ચારસો ને ત્રાણું થઈ ગયું, 494. જૈસે ભી પરિણામ હો લેકિન અપન ઉસકે ગુલામ ક્યો. મસ્તી કેવી છે! પરિણામ ગમે તેવા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ થાય ને, હું કઈ એનો ગુલામ થોડો છું કે એને એની તાબેદારીમાં આવું? હું ત્રિકાળી પરમાત્મા એક સમયની પર્યાયની તાબેદારી થોડી કરું કે? ઠીક, ભલે ને ગમે એવું ઉત્કૃષ્ટ પરિણામ હોય તો શું થઈ ગયું? એટલે પૂર્ણ શુદ્ધિનું પરિણામ હોય તો શું પણ એમ કે છે? શું અપન ઉસકે ગુલામ ક્યો? એવી મસ્તી, દ્રષ્ટિની મસ્તી બહુ સારી છે. આ દ્રષ્ટિના જોરમાં બધી વાત નીકળેલી છે. પરિણામ ગમે તેવા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હો, આપણે એના ગુલામ થવાની શું જરૂર છે? એની પાછળ જોડાવાની ને એની પાછળ ખેંચાવાની જરૂર નથી. આપણે સ્વતંત્ર છે. એ ઉત્કૃષ્ટ પરિણામ સિદ્ધપદની પર્યાય મારું ધ્યાન કરે છે. એ સિદ્ધપદની પર્યાય મારામાં ઢળે છે, મારામાં વળે છે, મને એ વંદન કરે છે, હું થોડો એને વંદન કરું છું એમ કે. એવું ધ્રુવનો મહિમા એવો લીધો છે. ખલાસ થઈ ગયો, એ ભ્રાંતિ થઈ ગઈ. શું થયું? કેમ કે ત્રિકાળી તો ઢળતું નથી. ત્રિકાળી ક્યાં ઢળે છે? એ તો મેરુની જેમ એમને એમ છે, અડક છે. વૃક્ષની પર્યાય વળે છે. હું વળું છું એમ કે તો થઈ રહ્યું, એ ભ્રાંતિ થઈ ગઈ. વસ્તુ સ્થિતિથી વિરુદ્ધ થઈ ગયું. એ તો જૈસે ભી પરિણામ હો લેકિન અપન ઉસકે ગુલામ ક્યો. એ રીતે પરિણામને કોઈ મહત્તા આપવાની વાત રહેતી નથી. મેં તો એક સમય કે પરિણામ છે નિરપેક્ષ દ્રવ તત્વ. હું એ સતમાં બહુ સરસ ભાવ ઉત્પન્ન છે. હું સત છું. સતનો હેતુ સતને અહેતુક લીધો છે. સતને શું લીધું છે? અહેતુક કયો કે નિરપેક્ષ કયો? સર્વથા નિરપેક્ષ. શું? સર્વથા નિરપેક્ષ. હું સત છું અને સત છું માટે સર્વથા નિરપેક્ષ છું. કોઈના આલંબનીને કોઈની અપેક્ષાની મારે જરૂર નથી. જાઓ, આ ઉપાડ આવો છે, દ્રષ્ટિનો ઉપાડ કરેલો છે. પછી બધી સાધક દશા શરૂ થાય છે. આ દ્રષ્ટિથી આ વિના સાધક દશાનો અંશ ખુલે એવું નથી. એવું ધ્રુવ તત્વનો દ્રષ્ટિમાં જોર પ્રગટે છે અને દ્રષ્ટિ એવા જોરથી સાધક દશાને ઉત્પન્ન કરી દે છે. સર્વગુણાસ્તે સંકેત લીધું એટલા માટે બધા ગુણોને હવળા કરવાનું આ કારણ છે. પોતે નિરપેક્ષ છે અથવા તો પૂર્ણ છે એટલે કૃતકૃત છે અને કરવાનું કઈ નથી, એવા દ્રષ્ટિના જોરમાં બધા પરિણામોના ગુણો, બધા ગુણોના પરિણામ આપોઆપ ઓટોમેટિક પૂર્ણતા બાજુ કામ કરવા માંડી જાય છે. કામે લાગી ગયા બધા, પૂર્ણતા થવામાં બધા કામે લાગી ગયા. પણ આ દ્રષ્ટિ થઈએ, આ દ્રષ્ટિ ન થાય તો અવળું હાલે, અવળું એક પરિણામ ન ચાલે, અવળું ચાલે. એટલે સત્શાસ્ત્રોમાં સમ્યક દર્શનની મહત્તા જે ગાય છે એની પાછળ એ જ્ઞાનાર્નું ઊંડાણ ઘણું છે. જ્ઞાનાર્ના જ્ઞાનનું ઊંડાણ, દ્રવ્યાનુયોગના એટલા ઊંડાણમાં જઈને એ બધી વાતો કરે છે, અદ્ભુત વાતો કરે છે. દ્રવ્યાનુયોગના ઊંડાણમાં જઈને ઓહો, પદાર્થની વ્યવસ્થા કોઈ છે, કઈ જાત કેવી કેવા પ્રકારની છે,
દેવ કે મારા સ્વામી ભગવાન.